તારીખ 5/7/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 191 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 140
દર્શન હજી પાનું 127 પ્રશ્ન 191 માં ફક્ત વિચારોના માધ્યમથી સ્વભાવ ગ્રહણ થઈ શકે સારો પ્રશ્ન છે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં મુખ્યપણે વિચારોની પ્રવૃત્તિ જોવામાં આવે છે તત્વ વિચાર તત્વજ્ઞાનનો વિષય ઊંડો પણ છે અને વિશાળ પણ છે એટલે એમાં શ્રી કૃપાળુદેવે કહ્યું કે થાકે અતિમતિ માન ઘણો બુદ્ધિશાળી હોય તો એનું બુદ્ધિનું પાણી ઉતરી જાય એવો વિષય છે હવે પોતે જે ચર્ચા કરી રહ્યા છે કાલે ધ્યાન ખેંચ્યું તો એ વાત ઉપર આત્માને ગ્રહણ કરવો આત્માને ગ્રહણ કરવો વારંવાર શું કહે છે કે આત્માને ગ્રહણ કરો ખાલી તમે વિચાર કર્યા કરો એ બરાબર નથી આત્માને ગ્રહણ કરવો જોઈએ ત્યાં સુધી આવવું જોઈએ માત્ર વિચાર કર્યા કરવાથી એને કોઈ ફાયદો નથી વિશેષ કોઈ ફાયદો નથી એનો જો વિચાર કરવાથી પણ જો આત્મા ગ્રહણ ન થાય તો એ વિચાર અટકવાનું એક સ્થાન થશે એ વિચાર પણ એક અટકવાનું સ્થાન થશે જેમ ધર્મના ક્ષેત્રમાં લોકો બાહ્ય ક્રિયામાં અટકે છે એમ અહીંયા પણ આ એક વિચાર અટકવાનું સ્થાન થશે પછી એ વિચારનું નિમિત્ત શાસ્ત્ર હોય એ સત્પુરુષના વચનો હોય શાસ્ત્રો તો સત્પુરુષના વચનો જ છે કે એ વિચારનો નિમિત્ત કોઈ શ્રવણનો યોગ હોય બે પ્રકારે વિચાર ચાલે છે વાંચીને અથવા સાંભળીને ગમે તે નિમિત્ત હોય એ નિમિત્તમાં અટકવાનું થશે રોજ આપણે કલાક બે કલાક ચાર કલાક સ્વાધ્યાય કરવો રૂટીન વર્ક તો પાછું એ અટકવાનું સ્થાન બની જશે અથવા જે સાધનના સ્થાને રહેવું જોઈએ તે સાધનના સ્થાને નહીં રહેતા સાધ્યના સ્થાને આવી જશે એટલે એની ભૂલ થશે કાર્ય પદ્ધતિની ભૂલ થશે ત્યારે વિચાર સિવાય બીજો આગળનો કોઈ સ્ટેજ પણ દેખાતો નથી પહેલા સમજવું જોઈએ છે સમજીને ગ્રહણ થાય સ્વભાવને સમજીને ગ્રહણ થાય તો સમજવામાં તો વિચાર જ આવે છે વચ્ચે એટલે એ પ્રશ્ન ઉઠાવ્યો હશે કે વિચારોના માધ્યમથી સ્વભાવ ગ્રહણ થઈ શકે વિચાર કરતા 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 સ્વભાવનું ગ્રહણ થાય આમ પ્રશ્ન ઉઠાવ્યો સ્વભાવનું ગ્રહણ એટલે આત્મ સ્વરૂપનું ગ્રહણ કેમ કે આત્મા સ્વભાવ અને વિભાવ બધું એમાં અસ્તિત્વમાં અત્યારે છે વિભાવને ગ્રહણ કરીને પ્રવર્તી રહ્યો છે પરિણામ આત્મા વિભાવને ગ્રહણ કરીને તો બેઠો જ છે અનાદિથી હવે એ વિભાવને છોડીને સ્વભાવનું ગ્રહણ તો કરવાનું છે એટલે સ્વરૂપ કયો કે સ્વભાવ કયો બંને એક વાત છે સમાધાન તત્વ વિચારમાં તેનું ધ્યેય હોવું જોઈએ કે હું આત્માને ગ્રહણ કરું તત્વ વિચાર કરવા તે ધ્યેય નથી. મિત્રી ધ્યેય થઈ જશે, સત્સંગ કરવો જોઈએ, પણ એ ધ્યેય નથી. કોઈ ધ્યેય લઈને સત્સંગ કરવો જોઈએ, કોઈ ધ્યેય પૂર્વક સત્સંગ કરવો જોઈએ. તત્વ વિચાર કરવા જોઈએ, કરો વિચાર તો પામ, પણ આગળ ચાલે છે પછી જ્ઞાની એમાંથી. કે વિચાર કરે એમ તને કીધું, એ વિચારમાં અટકવા માટે નથી કીધું. કોઈ ધ્યેયથી વિચાર કરે એમ કહેવું છે. અને એ ધ્યેય એ હોવું જોઈએ કે મારે મારા સ્વરૂપનું ગ્રહણ કરવું છે. એવા ધ્યેયથી તત્વ વિચાર હોવો જોઈએ. જો જીવ તત્વ વિચાર નથી કરતો તો પોતાના સંયોગોની ચિંતા ના વિચારો આવશે. કોના વિચારો આવશે? સંયોગોની ચિંતા. વર્તમાનમાં ચિંતાજનક સંયોગો નહીં હોય તો ભવિષ્યની ચિંતાના વિચારો આવશે. એવી પણ પરિસ્થિતિ નહીં હોય તો દુનિયાભરની પંચાયત કરશે. આનું શું, તાનું શું, અમેરિકાનું શું, ઢીકણાનું શું, શું દુનિયામાં જે બનાવો બને છે એ બનાવોને પહોંચાડવા માટેની મીડિયા સાધનો છે. અત્યારે અખબારો છે, છાપાઓ છે, ને એ તો વર્ષોથી છે. નવા સાધનો નીકળતા જાય છે. રેડિયો આવ્યો, રેડિયો આવ્યા પછી ટેલિવિઝન આવ્યા. અને માણસનો પરલક્ષી પ્રવૃત્તિનો વિસ્તાર અને ઝડપ બે વધવા માંડ્યા. એટલે કે નુકસાન વધવા માંડ્યું. જે મનુષ્ય ભવમાં આવીને જે આત્મકલ્યાણ કરવાના ધ્યેય છે, આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ, એ પછી વિષય રાખવા વિસ્મરણ થઈ જાય છે. શું કહે છે કે તત્વ વિચારમાં તેનું ધ્યેય હોવું જોઈએ કે હું આત્માને ગ્રહણ કરું. એમ એટલા માટે કહ્યું કે કોઈ પણ પ્રવૃત્તિ પાછળ છેલ્લે શું કરવું છે એનો નિશ્ચય ન હોય તો એ પ્રવૃત્તિ નિરર્થક જાય છે. નાના બાળકને સ્કૂલે મૂકીએ છીએ ત્યારે આપણે એને પૂછીએ છીએ કે મોટા થઈને તારે શું થવું છે, શું પૂછીએ છીએ આપણે. પછી આગળ ભણીને તારે શું કરવું છે, કોઈ બાળક કહેશે કે મારે તો વિમાનનો પાયલોટ થવું છે. કોઈ એમ કહે છે કે મારે તો મોટું કારખાનું કરવું છે, હું તો ઇન્ડસ્ટ્રી કરીશ, તો કોઈ કહે હું મોટો વેપાર કરીશ. કાંઈક ને કાંઈક એનું ધ્યેય લક્ષી કાર્ય હોય છે. અને અહીંથી પણ ઊભા થશું અને ચંપલમાં પગ નાખશું એ પહેલાં નક્કી કરી લેશું કે ઘરે જવું છે કે બજાર જવું છે કે મંદિર જવું છે, કંઈક નક્કી કરી લેશું પછી ચાલશું ને. એમને ચાલવા નથી માનતા, એ પહેલા ચંપલ નખતા હતા. તો પછી અહીંયા તમે પ્રવૃત્તિ કરો છો, સારો એવો સમય ને શક્તિ ખર્ચો છો, તો ધ્યેય શું નક્કી છે તમારું? કેમ કે જેમ ચાલ છે એ પહોંચવાના સ્થળમાં નિશ્ચયપૂર્વક છે ઓટોમેટિક, એમ તમારું પરિણમન પણ ધ્યેયને અનુસરીને ચાલશે. જો ધ્યેય નિશ્ચિત થયું હશે તો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં નિષ્ફળ જવાનું કારણ એક જ છે કે બહુ ભાગ ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ તત્વજ્ઞાનની ચાલતી હોય છે. અંધારામાં ફાયરિંગ કરવાથી કોઈ ફાયદો નથી. ધ્યેય શૂન્ય પ્રવૃત્તિ નહીં હોવી જોઈએ. ધ્યેયશૂન્યનો અર્થ એ છે કે અહીંયા આવીને આ વિષયનું ધ્યેય શું તમારું નિશ્ચિત થયું. બાકી કોઈ સંસારી જીવ ધ્યેય વિનાનો નથી. સંસાર ભોગવવો, સંસાર સંભાળવો, સંસાર વધારવો, સંયોગો એ સંસારમાં પ્રાપ્ત સંયોગો સાચવવા જાળવવા ઘટે નહીં તેનું ધ્યાન રાખવું. આ તો બધું ધ્યેય પડ્યું છે સંસારી સંસારી જીવનું, સંસારનું ધ્યેય તો અનાદિનું ઊભું છે. જો તમે ધ્યેય અહીંયા બદલો તો ઓલા ધ્યેયનો નાશ થાય. જો તમે ધ્યેય બદલ્યા વિના ધાર્મિક સાધન કરો, ધાર્મિક પ્રવૃત્તિ કરો, તો સંસારનું ધ્યેય ઊભું હોવાથી સંસારના ધ્યેયે પ્રવૃત્તિ થશે. ધર્મ પ્રવૃત્તિ થશે, સંસારના ધ્યેય થશે ઓટોમેટિક. કેમ કે તો ઊભું જ છે, એ કઈ નવું કરવાનું નથી. અને એની સાબિતી વર્તમાન ધાર્મિક સમાજ છે. વર્તમાન ધાર્મિક સમાજ કોઈ પણ સંપ્રદાયનો તમે જોશો તો એની અંદર જે કોઈ ધર્મ પ્રવૃત્તિ કરવા વાળા જીવો હશે, ઊંડે 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 સંસ્કારની આશા છે. કોઈને તો સિદ્ધિ જશે. કેટલાક તો એવા હશે કે આ હું કરું છું તો હવે મને વાંધો નહીં આવે, મારી લીલી વાડી રહેશે સંસારની. સંસારની વાડી હુકવી નાખવી છે એ તો ઘણાને ખબર નથી. ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી કે આ વાડી હુકવી નાખવાની છે, પણ એનું ધ્યેય હોવાથી, એમાં સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ હોવાથી એ સંસારની લીલી વાડી રીએ એવા આશયથી ને એવા ધ્યેયથી એવી વાંછાથી જીવ ધર્મની પ્રવૃત્તિ કરે છે. થોડા વર્ષ પહેલા અમદાવાદમાં ખાડિયા મંદિરમાં ભાઈ સાથે ચર્ચા થઈ. મંદિરમાં આવીને થોડું માથાકૂટ કરતા હશે ભાઈ, મૂળ દિગંબર હતા. તમે તો મૂળ દિગંબર છો, રોજ મંદિર દર્શન કરવા વાળા છો, નજીકમાં જ રહેતા હોય એવું લાગે છે. તો કે હા, એ બાજુ મારી છે એટલે આ મંદિર દર્શન કરવા આવીએ છીએ. મંદિરો તો શહેરમાં અનેક હોય, તો બાજુમાં સૌ જાય સગવડ રહી એટલે. તો પછી તો તમે તો લાભ લ્યો છો, જેને મંદિર બાંધ્યું એનો લાભ તમે લ્યો છો. એની અંદર તમારે લાભે લેવો અને માથાકૂટ કરવું એવું શું કરવા કરતા હશો? થોડું વધારે તોફાન કરી ગયા હતા. હું બેઠો હતો બરાબર, ને મંદિર દર્શન કરવા આવ્યા બીજે દી સવારે, આગળ દી થોડું ગરબડ કરી બે સાઈડ અમારે આવો આવો થોડું વાત કરી આપ. મંદિર આવવાનું તમારું પ્રયોજન શું કીધું? આ તમે દર્શન કરવા આવો છો એનો હેતુ શું છે તમારો? મારા કોઈ તોફાન કરવાનો હેતુ નથી. કાલે મારાથી બોલાઈ ગયું નામ છે તેમ છે, પણ મારો કોઈ એવો હેતુ નથી. હું તો ઘણા વર્ષથી આવું છું અહીંયા દર્શન કરવા, તો પછી કંઈ કારણ તો હશે. તો કે આ જે ભગવાન છે નીચે એના દર્શન કરવાનો બહુ ભાવ રહે છે. શું કરવા ભાવ રહે છે તમને? એવી સરસ મૂર્તિ છે, એની મૂર્તિ તો ઉત્તરાયણ ભગવાનની મૂર્તિમાં આપણે શું કહેવાનું હોય છે? મૂર્તિમાં તો કઈ મણા છે નહીં. કીધું સૌને દર્શન કરવા ગમે એવી શાંત મૂર્તિ હોય છે આપણે ભગવાનની. સાચું કહું, હું એ દર્શન કર્યા પછી દુકાને જાઉં છું ને મારો વેપાર બહુ સારો ચાલે છે. મારી દ્રઢ માન્યતા થઈ ગઈ છે દર્શન કર્યા વગર જાવું જ નહીં. દુકાને જાવું એટલે પેલા દર્શન કરીને જ જાવું, એકદમ અચૂક દર્શન કરવા આવું. આ મૂળ દિગંબર માણસોની પણ આ સ્થિતિ છે. તો અન્ય મતીઓની તો બિચારાની સ્થિતિ હોય, કઈ આપણે તપાસ કરવાની જરૂર નથી. મૂળ સંપ્રદાયમાં જન્મ છે, કઈ ખબર છે? હે, તો હું શું કરવા દર્શન કરવા મારે જવું જોઈએ ભગવાનના? કઈ ખબર નથી. કેમ કે જીવને સંસારમાં સુખ બુદ્ધિ છે એટલે એ સંસાર ફળે ફૂલે એવું સહેજે થઈ જ જવાનું એનાથી. એને સુખ જોઈએ છે જીવને. સુખ માટે જ કરે છે બધું જે કરે છે. કયું સુખ જોઈએ છે એ ખબર નથી, કેવું સુખ મેળવવું જોઈએ ખબર નથી, સુખના સ્વરૂપની ખબર નથી અને કેવી રીતે મેળવવું જોઈએ એ રીતની ખબર નથી. એટલે ધ્યેય તો છે જીવને,
બરાબર
ધ્યેય બદલીને બેસું, તત્વ વિચાર કરવા બેસું, સત્સંગમાં બેસું, અધ્યયમાં બેસું, તો ધ્યેય બદલીને બેસું. મારું ધ્યેય મારા સ્વરૂપને ગ્રહણ કરવાનું છે, એ ધ્યેયને અનુલક્ષીને મારા વિચારો અને મારી પરિણામની પ્રવૃત્તિ છે કે કેમ, કેવી રીતે છે, એવો કોઈ મારો પ્રયાસ છે કે બસ તત્વ વિચાર કર્યા કરવા. કેમ કે તત્વ વિચારમાં, તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઘણી વાતો છે, ખૂબ ખૂબ વાતો છે,
બરાબર.
અને એમાં બે વિભાગ પડે છે, કેટલીક વાતો પોતાને કામની હોય છે, કેટલીક વાતો પોતાને કામની નથી હોતી, બીજાને કામની હોય છે. બધી વાતો બધાને કામની નથી હોતી, કેમ બધી વાતો એક જણને પણ કામની નથી હોતી. એટલે પોતાના પ્રયોજનની વાત અને પોતાના અપ્રયોજનની વાત એવા બે વિભાગ એની અંદર છે,
બરાબર.
અને એ બે વિભાગ પાડવા જોઈએ, વહેંચણી કરવી જોઈએ, અને પ્રયોજનનો વિષય ઉપર જ ધ્યાન દેવાનું, અપ્રયોજનભૂત વિષયની ઉપેક્ષા કરવાની, ગૌણ કરી નાખવાની. એમ ન હોય તો પ્રયોજનનો વિષય કદી પણ હાથમાં નહીં આવે અને પ્રયોજન સધાશે. કે જેમ દુનિયાના સમાચાર ટીવીથી જાણવા છે, એમ શાસ્ત્રોની વાતો શાસ્ત્રોથી અને સત્સંગથી જાણવી છે, અને ઘણું જાણવાથી ઘણું જ્ઞાન ગણાય. બાહ્ય દ્રષ્ટિમાં તો એવી વાત છે, ઘણું જાણે તેને ઘણું જ્ઞાન છે. પરમાત્મા માર્ગમાં એવું નથી, ઘણું જાણે તેને ઘણું જ્ઞાન છે એવું નથી. આત્મા જાણે તેને ઘણું જ્ઞાન છે, એક જ વાત છે. તો આત્માને જાણવો એટલે આત્માને સમજવો એટલું નહીં, આત્માને ગ્રહણ કરવો, એમ વાત છે. એટલે શું કહ્યું, તત્વ વિચારમાં ધ્યેય હોવું જોઈએ કે હું આત્માને ગ્રહણ કરું, એવું પોતાને ધ્યેય હોવું જોઈએ. એકલા માત્ર ઉપર ઉપરના વિચારો કે શાસ્ત્રના વિચારો કર્યા કરે તો થાય નહીં, તો સ્વરૂપનું ગ્રહણ થાય નહીં. ઉપર છેલ્લા વિચારોથી નહીં થાય. શું કે અનેક શાસ્ત્રો ના ઘણા વિચારોથી પણ નહીં થાય. તો હું તો માણસ વિદ્વાન થઈ જાય, પંડિત થઈ જાય, કોઈ વક્તા થઈ જાય, કોઈ લેખક થઈ જાય, કોઈ બે થઈ જાય, લેખકે હોય અને વક્તા હોય, પણ જ્ઞાની ન થાય, પણ જ્ઞાની ન થાય. આ તત્વ વિચાર અને આ શાસ્ત્રો, આ સત્સંગ જ્ઞાની થવા અર્થે છે. જ્ઞાની થવું એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો, કે જેથી તેના ફળ સ્વરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય, જીવનું ચારે ગતિનું સંસારના પરિભ્રમણનો નાશ થાય. એકલા માત્ર ઉપર ઉપરના વિચારો કે શાસ્ત્રના વિચારો કર્યા કરે તો થાય નહીં. પોતાને ચૈતન્ય ગ્રહણ કરવાના શાસ્ત્રના, દ્રવગુણ પર્યાયના વગેરે બધા વિચારો સ્વભાવ એકદમ ગ્રહણ થઈ જાય તેમ નહીં હોવાથી વચમાં ભલે આવે તો પણ તેનું ધ્યેય એવું હોવું જોઈએ કે હું મારા આત્માને ગ્રહણ કરું. શું કહ્યું, વિચારો આવશે, તત્વ વિચાર મોક્ષ વચ્ચે એક સ્ટેપ છે, પછી આવશે એક સ્તર છે. કેમ કે એ સિવાય સીધો સ્વભાવ ગ્રહણ થઈ જાય, સત્સંગ નો હોય, સ્વાધ્યાય નો હોય, શાસ્ત્ર નો અધ્યયન નો હોય, અને સીધો સ્વભાવ ગ્રહણ થઈ જાય એવું તો બનવાનું નથી. એટલે એવી સ્થિતિ નહીં હોવાને લીધે એમ કહેશો. વચમાં ભલે આવે, શરૂઆત થાય વચમાં ભલે આવે, પણ પછી સ્વભાવ ગ્રહણ કરવાનો પુરુષાર્થ અને પ્રયત્ન હોવો જોઈએ. એ વિચારમાં આત્મ સ્વરૂપના દ્રવગુણ પર્યાયના સ્વભાવ વિભાવના બધા વિચારો આવશે, અને આત્મ સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ, ગ્રહણ કરવું જોઈએ. ગ્રહણ કરવો એટલે અનુભવ કરવો, અનુભવ કરવો એટલે ગ્રહણ કરવું. ચૈતન્ય એટલે આત્મ સ્વરૂપ, મૂળ આત્મ સ્વરૂપ. એ પણ વિચાર આવશે, એ વિચાર આવશે તો પણ એનું ધ્યેય હોવું જોઈએ એમ કહે છે. માત્ર વિચાર હોવો જોઈએ એમ નહી, તેનું ધ્યેય હોવું જોઈએ. વિચાર ને ધ્યેયમાં શું ફરક છે? આત્મ અહીંયા વિચારવું ઘટે
બરાબર,
એ વિચારમાં ને ધ્યેયમાં ફરક શું? વિચાર આવ્યો મને કે મારે મારા સ્વરૂપનું ગ્રહણ કરવું જોઈએ, એ વિચાર મને મારા સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ એવો વિચાર, અને મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ અથવા અનુભવ કરવો છે એવો ધ્યેય, એ બે વચ્ચે ફરક શું? બે વિચાર બે આમ તો પરિણામ જ લાગે છે. બે જીવના વિચાર પણ જીવના પરિણામ છે, ધ્યેય પણ જીવના પરિણામ છે, અને લગભગ સિમિલર પરિણામ છે. તમે ડિફરન્શિયેટ કેવી રીતે કરશો? એમાં બે વચ્ચે તફાવત શું છે? કાતું તો જરા ઝીણું કાતું પડે એવું છે. આપણે ક્યાં બીજી વાત છે? આપડે કઈ દુકાન બુકાન ની વાત છે નઈ.
ધ્યેય
વાળાને પ્રયત્ન ચાલે છે, એના ઇનિશિયેટિવ ઉભા થાય છે. એમાંથી કેવા ભાવો ઉભા થાય? ઇનિશિયેટિવ ભાવો ઉભા થાય છે. જેને ધ્યેય ગ્રહણ કર્યું, ધ્યેય કર્યું, ધ્યેય બાંધ્યું, એક નિર્ધાર છે, અને તે નિર્ધાર એવા પ્રકારનો નિર્ધાર છે શું કે જ્યાં સુધી અહીંયા એ ન પહોંચે ત્યાં સુધી એને એક અજંપો રહીએ, અસંતોષ રહીએ, અને એની એની એનો પ્રયત્ન એ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, એની પાછળ લાગી જાય. એની પાછળ લાગી જાય તો સમજવું કે ધ્યેય છે. પાછળ લાગી જાય તો સમજવું કે ધ્યેય છે. જો પાછળ ન લાગે કે સમજવું એ આ કરે છે, આ બધું સત્સંગ સ્વાધ્યાય સારું કરે છે, નિવૃત્તિ લઈને કરે છે શું, પણ જો પાછળ ન લાગતો આવે એના પરિણામ લાગી પડતા ન હોય, જેને કે લગ્ન કે છે, તો વિચારો છે, ધ્યેય નથી. શું છે? વિચારો જરૂર છે એના, કે મારે સ્વરૂપનો અનુભવ કરવો છે. અલબત્ત બીજા વિચારો કરતા એ વિચાર સારો છે, તો પણ જ્ઞાની એમ કે છે કે સારો છે માટે અટકવું એમ નહી, અને ધ્યેય હોવું જોઈએ. એટલે એ દિશામાં માણસ આગળ વધવાનો પ્રયત્ન કરે, આગળ વધતો જાય, અને પહોંચે ને ત્યાં સુધી જોતો જાય કે હજી હું બાકી છે, હજી બાકી છે, હજી બાકી છે, હજી જોઈએ છે, આવ્યું નથી. એક માણસે નક્કી કર્યું કે આ વેપાર શરૂ કર્યો છે, આ વર્ષે આવતા વર્ષમાં કપડા બંધ કરવા પડે એ પેલા ઓછામાં ઓછા આટલા લાખ રૂપિયા મારે કમાવા છે. જે ધંધાનો સ્કેલ છે, મૂડીનું રોકાણ છે, જે એક્ઝાઇટિંગ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ ઉપર એ નક્કી કરે કે ભાઈ મને આટલા તો સહેજે મળે પણ મારું ધ્યેય આટલું છે.
બરાબર.
તો થોડુંક એ આગળ વધવા માટે નિર્ણય કરે, ત્યારે જેમ જેમ પ્રવર્તીને સમય એમને એમ જોતો જાય કેટલે પહોંચાણો, કેટલે પહોંચાણો, અડધે પહોંચ્યો કે નહીં, છ મહિના થયા તો અડધે પહોંચ્યો છું કે નથી પહોંચ્યો, ત્રણ મહિના થયા તો 25% એટલું કામ થઈ ગયું છે કે નથી થયું, શું જોતો જાય છે કે નથી જોતો. એમ મેં સ્વાધ્યાય કર્યો, સત્સંગ કર્યો, તત્વ વિચારો મને ચાલે છે, એ મારા સ્વરૂપનો અનુભવ કરવાનો મને વિચાર પણ આવે છે, પણ એ દિશામાં મેં કામ કેટલું કર્યું, મારો પુરુષાર્થ કેટલો થયેલો, પ્રયાસ કેટલો થયેલો, આ જોવે છે. જોઈ ન જોવે તો એને વિચાર છે અને ધ્યેય નથી. આ ફેર છે, પણ સારો આવ્યો છે કે ભાઈ એકાંત કરીએ, ફલાણું આ બધી વાતો ચર્ચા ચર્ચા કરતા 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 ચાલી તો વિચાર સુધી આવ્યા, બીજા કર્યા કાનમાંથી નામી કાઢ્યા બહાર. નહીંતર તો સંપ્રદાયમાં મોટા ભાગે કોઈને કોઈ ક્રિયાકાંડે ચડી જાય છે. એક સત્સંગ અને શાસ્ત્ર સ્વાધ્યાય મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટેનું નિમિત્ત છે. બરાબર. નિમિત્ત છોડીને બીજા ક્રિયાકાંડમાં લાગવું એ તો મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાની ખબર નથી એ લોકોનું એ પરિસ્થિતિ થાય છે.
બરાબર.
આ ક્ષેત્રમાં તો સ્પષ્ટ સમજ આવે છે, બીજે ક્યાંય રોકાવા જેવું નથી, આ જ કરવા જેવું છે. પણ આ કરવા જેવું છે એમાં જે લઈને બેઠો છું કે નહીં એ વાત ઊભી થઈ છે. નહીં તો તત્વ વિચાર કરતા કરતા જિંદગી પૂરી થઈ જશે, વાર નહીં લાગે. તો પણ તેનું ધ્યેય હોવું જોઈએ કે હું મારા આત્માને ગ્રહણ કરીને લીધું, ધ્યેય હોવો નિર્ધાર કર. કોઈ પણ કામમાં નિશ્ચય કરવો જ પડે છે કે આ કરવું છે. નિશ્ચય કર્યા પછી એ નિશ્ચય છે એ સ્ટેજ ઓફ ડિસિઝન છે.
બરાબર છે.
અને ત્યાર પછી માણસ આગળ વધે છે એ સ્ટેજ ઓફ એક્ઝિક્યુશન છે. ડિસિઝન સિવાય એક્ઝિક્યુટિવ સ્ટેજ શરૂ નથી થતો. એક્ઝિક્યુટિવ સ્ટેજ ક્યારે શરૂ થાય? આફ્ટર ડિસિઝન. એટલે તમે નિર્ધાર કરો તો જ એનું એક્ઝિક્યુશન ચાલુ થાય ને, નહીંતર ચાલુ ન થાય. વિચાર બળ માં ફરક છે. 569 પત્ર માં કૃપાલ દેવ એ વિશે થોડો ચર્ચા છે કે જો જીવને સત્સંગ પ્રાપ્ત હોય વિશેષ પ્રકારે તો એના આ સંબંધીના વિચારો, તત્વ વિચારો, આત્મ વિચારો વિચાર બળ સહિત પ્રવર્તે. અને અસત્સંગમાં રહે, અસત પ્રસંગોમાં રહે, એમાં એનો રસ ને રુચિ પડે તો આ વિચારો આવે, પણ વિચાર બળ વિનાના વિચારો આવે. એટલે ત્યાં જે જીવ સત્સંગ અને અસત્સંગ વચ્ચે, સત્સંગ નથી કરતો ઓછો કરે છે, અસત્સંગ કરે છે અથવા વિશેષ અસત્સંગ કરે છે, ત્યાંથી ખડવાની વાત છે. અહીંથી જરા આગળ ચાલીએ છીએ આપણે, એ વાતથી થોડાક આગળ ચાલીએ છીએ. વિચારો તો આવે જ છે, આ વિચારમાં ઘણું રહેવાય છે. પછી કોઈ વાર વાંચન થી, કોઈ વાર શ્રવણ થી, તો કોઈ વાર એમને પણ વિચારો ચાલતા હોય. એ વિચારો તો સારું ચાલે છે, તો એની પાછળ એમ લાગે કે વિચાર બળ છે માટે વિચાર ચાલે છે. જો વિચાર બળ ન હોય તો બીજા બીજા વિચારો આવે, માટે આ વિચાર નું બળ કામ કરે છે. હવે એથી થોડુંક આગળ ચાલે છે કે વિચાર બળ હોય તો તે સ્વરૂપ ને ગ્રહણ કરવાના પુરુષાર્થ નું શું? કેમ કે આમાં ઘણા પ્રકારો ભજે છે. પુણ્ય યોગે કોઈ કોઈ મુમુક્ષુઓને પુણ્ય યોગે એવું હોય છે કે બીજી પ્રવૃત્તિ માં પડવાની જરૂર નથી હોતી, ન પડે તો ચાલે. વ્યવહારિક જીવન, આજીવિકા આદિ જે છે, ઉપજીવન સહેલાઈથી ચાલે એવી વ્યવસ્થા હોય પુણ્ય યોગે. વિશેષ પુણ્ય યોગે અને એવો પણ વિચાર આવે કે હું સત્સંગ અને સ્વાધ્યાય આદિની પ્રવૃત્તિમાં રહું, અને બીજે અસત્સંગ અને બીજી પ્રવૃત્તિમાં રહેતા હોવાથી એ વિચારો થયેલા કરે, પણ સ્વરૂપ અનુભવ ન થાય અને સમય નીકળતો જાય. એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ, ચાર વર્ષ, પાંચ વર્ષ, સાત વર્ષ, દસ વર્ષ, દસ દસ વર્ષ સુધી, દસકા દસકો એ પ્રવૃત્તિ થાય અને અનુભવ ન થાય. એને પોતાને એમ થાય કે હું તો બીજું કઈ સંસારનું તમારે હવે બહુ કઈ છે નહીં લગવાડે, આ ક્ષેત્રની અંદર મારો આ કામ છે, બરાબર કરું છું ઠીક ઠીક પ્રમાણમાં, પણ કઈ કામ થયું નથી. મોક્ષ માર્ગમાં અનુભવ થઈને આવવું હોય તો કઈ કામ થયું નથી. મોટા ભાગે પહેલેથી ધીર બાંધ્યું નથી, હું ધ્યાન ખેંચું છું,
બરાબર
ધીર બાંધ્યું નથી. એક ટાર્ગેટ હોય, આ કામ કરી લેવું છે, ત્વરાથી કરી લેવું છે, શીઘ્ર કરી લેવું છે, એમાં આટલો ટાઈમ નો મુદત એ સવાલ નથી. જેટલું વહેલું આ થતું હોય, આ ક્ષણે થતું હોય તો બીજી ક્ષણ જોઈતી નથી. એવી જે તૈયારી છે એ ધ્યેય બાંધે તો જ આવે. જેને પોતે તાલાવેલી કે છે એને લગ્ની કે છે, એને સિમ્પટમ છે. જે બાંધ્યું છે એના એ જો લગ્નને તાલાવેલી ઉપડતી નથી તો એ વિચારોમાં રોકાણો છે. શેમાં રોકાણો છે? વિચારોમાં રોકાણો છે. તો એ ના પાડે છે જ્ઞાની. ક્રિયાકાંડમાં રોકાવાની ના પાડે છે, એમ વિચારોમાં રોકાવાની પણ ના પાડે છે. આ તો રોકાવાનો પ્રશ્ન જ નથી ક્યાંય. વચમાં ભલે આવે તો પણ તેનું ધ્યેય હોવું જોઈએ કે હું મારા આત્માને ગ્રહણ કરું, એટલે અનુભવ કરું. તેને પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ કે મને મારો આત્મા કેમ ગ્રહણ થાય, આ પ્રોબ્લેમ અંદરમાં પોતાને આ સમસ્યા સોલ્વ કરવાની છે. ક્યાં વાત આવે? અસ્તિત્વ ગ્રહણ કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. અસ્તિત્વ ગ્રહણ નો વિષય કૃપાલ દેવે લીધો છે, વ્યાખ્યાન સાર 1:220 માં બોલી લીધું છે. એક વખત જો જીવ અસ્તિત્વ ગ્રહણ કરે તો તે સમ્યક્ત્વ ને પ્રાપ્ત કરે. કેમ કે અસ્તિત્વ ગ્રહણ કરવું તે સમ્યક્ત્વ નું અંગ છે. અસ્તિત્વ ગ્રહણ કયો, નિજ્ઞાન કયો, સ્વરૂપ નું ભાવભાષણ કયો, સ્વરૂપ નું નિશ્ચય કયો કે સ્વરૂપ નું લક્ષ્ય થયું એમ કયો, બધું એક જ સ્ટેજ ની વાત છે. જુદા જુદા એંગલ થી એને નામ આપ્યું છે. શું કહ્યું કે હું તેને પોતાને પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવાનું લક્ષ્ય ધ્યેય એટલે લક્ષ્ય અહીંયા હોવું જોઈએ કે મને મારો આત્મા કેમ ગ્રહણ થાય. એ સંકેત આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ કૃપાળુએ કર્યો છે કે લક્ષ્ય થવાને તે ન કયા શાસ્ત્ર સુખદાય. આ વાત કે તમે શાસ્ત્રો વાંચો છો, શાસ્ત્રનું અધ્યયન સ્વાધ્યાય કરો છો, તો એ તો સ્વરૂપનું લક્ષ્ય કરવા માટે છે. તો સ્વરૂપ લક્ષ્ય કરવાના ધ્યેયને વળગીને અનુસરીને શાસ્ત્ર સ્વાધ્યાય ચાલે છે કે એ સિવાય બીજા પ્રકારે ચાલે છે? હું છું ને બીજા કોઈ પ્રકારે શાસ્ત્ર સ્વાધ્યાય હોવો ઘટે નહીં. આ એક જ પ્રકારે હોવો ઘટે. એટલે સ્વરૂપને નિશ્ચય કરવો, ઓળખવું, એ પ્રયાસ ચાલવો જોઈએ. સત્સંગ અને સ્વાધ્યાયની પ્રવૃત્તિ દરમિયાન એ પ્રયાસ હોવો જોઈએ કે મારે મારા સ્વરૂપને ઓળખવું છે, અને એ ઓળખવા માટે હું શું આમાંથી પકડું છું, અને ત્યાર પછી ઓળખવા માટે મારા પરિણામો શું કામ કરે છે અંદરમાં. આ રીતેની બરાબર જો ગોઠવાય નહીં તો એ વિચારોનો વિષય રહી જશે કે જે અટકવાનું સ્થાન થયું, બીજું કાંઈ નહીં થાય. આ તો હવે આપણે જે તત્વ વિચારો રોજ કરીએ છીએ એને ક્યાંક છતી રહીએ છે, એની સફળતા ને નિષ્ફળતાનું કારણ શું છે એની ચર્ચા કરે છે. કેમ કે કોક વિરલ જીવ સફળ થાય છે, બાકી બધા નિષ્ફળ જાય છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં સંખ્યાબંધ માણસોની પ્રવેશ અને પ્રવૃત્તિ જોવામાં આવે છે. ભલે સમાજની અપેક્ષા એની સંખ્યા ઓછી છે, તો પણ સંખ્યા તો છે. જે સંખ્યામાં પ્રવેશ છે એમાં પણ કોક વિરલ જીવ જ એમાં એને પ્રાપ્ત કરે છે, સ્વાનુભવમાં આવે છે, જ્ઞાન દશામાં આવે છે. મોક્ષ માર્ગમાં કોક જ આવે છે અને બીજા નથી આવતા, નિષ્ફળ જાય છે. શું કારણ છે? સફળ છે તો શું કારણ છે? એ વિષય ઉપર, એ બાબત ઉપર તલસ્પર્શી વિચાર કરી લેવો જોઈએ, એનું બોટમ પકડી લેવું જોઈએ. છે શું આમાં? કઈક હું બફમમાં તો રહેતો નથી ને. હું કરું છું, ઘણા વર્ષથી કરું. કેટલાકને તો એમ છે કે ભાઈ આ તો અનાદિનો સંસાર છે, અને આપણે થોડું થોડું આવું બધું કરતા રહીએ તો પછી બહુ ભવાંતરે 2, 5, 15 પછી હવે આપણો છુટકારો થઈ જાય. બધી બફમમાં રહેવાની વાત છે. અનંત કાળે ન થાય. સાધન 12 અનંત કિયો, અનંત વાર સાધન કર્યું તો કાળે અનંત ગયો જ છે ને. જીવ અનંત અનંત સાધનો કરતા કરતા અનંત કાળ કાઢ્યો જ છે. કાઢ્યો છે એની પાછળ અનંત નિષ્ફળ જવાના પણ કારણો છે અને સફળ થવાના પણ કારણો છે. કારણ કાર્ય નિયમબદ્ધ છે. અહીંયા સફળ થવું નિષ્ફળ થવું તે કારણ કાર્ય નિયમબદ્ધ છે. જોકે તત્વ વિચાર એ મુખ્ય સાધન છે, એટલે બીજા સાધનો ગમ કરી નાખ્યા. પૂજા, ભક્તિ, દયા, દાન, વ્રત નિયમ સંયમ એ બધા સાધનો ગણાય છે, એ બધાને ગૌણ કર્યા. જોકે તત્વના વિચાર એ મુખ્ય સાધન છે, છતાં તેમાં પણ પોતાને ગ્રહણ કરવાનો પ્રયત્ન થવો જોઈએ. એ મુખ્ય સાધન હોવા છતાં પણ એમાં આટલો ભેદ છે. પોતે ધ્યેય બાંધી અને પ્રયત્ન ચાલવો જોઈએ. ધ્યેય બાંધ્યો હશે તો ધ્યેય અનુસાર પ્રયત્ન ચાલશે, શરૂ થશે. વિચાર્યો છે કે આ ગ્રંથ મારા માટે સારો છે, રિપીટેશન માં જશે. થાય છે પણ એવું કે મહાપુરુષોના વચનો હોય છે ગ્રંથની અંદર, અને પોતે અનુભવીને લખેલી વાતો હોય છે, એમાં એવું સારું નિમિત્તત્વ પડ્યું હોય છે કે બીજા જીવો પામી જાય,
બરાબર.
એટલું એની અંદર વચન બળ પણ છે. વચન બળ જેની અંદર છે, એવા વચનોનો વચન યોગ થાય ત્યારે જીવને ઓછા વધતા પ્રમાણમાં યોગ્યતા અનુસાર અસર પણ આવે છે,
બરાબર.
અને એ અસર આવે છે એટલે વારંવાર એનો સ્વાધ્યાય ને અધ્યયન કરે છે. આવું થતા હોવા છતાં પણ સફળતા નથી મળતી, ત્યારે એનું કોઈ કારણ રહી જાય છે, કોઈ વાત રહી જાય છે, કોઈ લેકિંગ ફેક્ટર છે, ખૂટતી કડી છે કોઈ, એનો વિચાર અહીંયા કર્યો છે. આ પ્રશ્નની અંદર ખૂટતી કડી નો વિચાર કર્યો છે. અનુસરીને પ્રયત્ન ચાલુ થયા વિના રહેશે ને, કેમ કે આ તો કરવું જ છે, શીઘ્ર કરવું છે, એ જાતનું ધ્યેય છે. અત્યારે થાય તો પછી કરવું છે, એ ધ્યેયમાં હોય, ધ્યેયમાં એવા થઈ શકે ને. અને આવું મહાન ધ્યેય હોય જેમાં અનંત સંસારના અનંત દુઃખોનો નાશ થાય, સાદી અનંત અનંત સમાધિ સુખ અનંત જ્ઞાન અનંત દર્શન સહિત પ્રાપ્ત થાય, એમાં મોડું કરવાનો પ્રશ્ન કેમ હોય શકે, કે પછી કરે છે એમાં એ વાત કેમ હોય શકે, એ તો પ્રશ્ન જ નથી. જેને ધ્યેય બંધાય છે એને ઉપાડ જગની અને તાલાવેલેથી આવે છે, એના લક્ષણો છે, એના ચિહ્નો છે. અને જ્યારે એ સ્થિતિમાં જીવ આવે છે ત્યારે એને ધ્યેય બાંધ્યું છે અને એની ગાડી આટે ચડી રાઈટ ટ્રેકમાં રાઈટ સ્પીડ ઉપર ગાડી ચાલે એટલે રાઈટ ટાઈમે એનું ડેસ્ટિનેશન આવ્યા વિના નથી. એનું સાયન્ટિફિક વાત છે. એની મોમેન્ટ હજુ પણ વર્તમાન ક્ષણે તમે ધ્યેય બાંધો, ટ્રેક બદલા નહીં તમારે, નહીં તો ટ્રેક નહીં બદલાય. સાંજે એને સત્સંગ કર્યા કરશો, સાથે એને સત્સંગ કર્યા કરશો, બીજું નહીં કરો તો જાજુ એમાં રોકાવા જેવું નથી. તત્વ વિચારની પ્રવૃત્તિ પણ ધ્યેયપૂર્વક હોવી જોઈએ. ધ્યેય શૂન્ય તત્વ વિચારની પ્રવૃત્તિ ખચિત નિષ્ફળ જાય છે. અંતિમ ધ્યેય પૂર્ણતાનું હોવા યોગ્ય છે. પરંતુ તેની શરૂઆત અસ્તિત્વ ગ્રહણ થી થાય છે, તેથી તત્વ વિચારની પ્રવૃત્તિ દરમિયાન અસ્તિત્વ ગ્રહણ થવા દિશામાં અસ્તિત્વ ગ્રહણ થવાની દિશામાં પ્રયત્ન ચાલવો જોઈએ. તત્વ વિચાર મુખ્ય સાધન હોવા છતાં પણ ધ્યેય બંધાયું ન હોય તો એનું ઘણું મૂલ્ય છે, એવો સત્સંગ અને સ્વાધ્યાય નિષ્ફળ થાય, નિષ્ફળ જાય તે લક્ષ્યમાં લેવા યોગ્ય છે.